એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુસ્વાગતમ. આજે આપણે એક ખૂબ જ એમ કહીએ કે મૂળભૂત સફર પર જવાના છીએ, આપણી પોતાની વાર્તા માનવ ઉત્ક્રાંતિ.
હા, અને આ એવી વાર્તા છે જે ઘણીવાર એમ કે ખોટી રીતે સમજાય છે.
બરાબર, એટલે જ આજે આપણે જાણીતા પેલિયો એન્થ્રોપોલોજિસ્ટ બર્નાર્ડ વુડના કામ પર નજર કરીશું. એમના પુસ્તકો, ખાસ કરીને હ્યુમન એવોલ્યુશન અ કોમ્પ્રિહેન્સિવ સમરી અને હ્યુમન એવોલ્યુશન અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન માંથી આપણે મુખ્ય વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ, અને આ વિષયનું મહત્વ એ છે કે મોટાભાગના લોકો જ્યારે માનવ ઉત્ક્રાંતિ વિચારે ત્યારે પેલી એક સીધી લીટી દેખાય છે, વાનર, પછી થોડો વાંકો માણસ, પછી સીધો માણસ.
હા હા, પેલું ચિત્ર બધાએ જોયું હોય છે.
બરાબર, પણ બર્નાર્ડ વુડ કહે છે કે ના, વાસ્તવિકતા એવી નથી, એ ઘણી વધારે જટિલ છે અને કદાચ એટલે જ વધુ રોમાંચક પણ.
એટલે કે નિસરણી જેવી નહીં,
એની સુકાઈ ગઈ. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જાડી કેવી રીતે વિકસી.
રસપ્રદ, તો પહેલા ચાલો આ જાડીના માળી બર્નાર્ડ વુડ વિશે થોડું જાણીએ. કોણ છે આ વ્યક્તિ?
બર્નાર્ડ વુડ આ ક્ષેત્રના ખરેખર મોટા ગજાના સંશોધક છે. મૂળ તો તેઓ ચિકિત્સક અને શરીર રચનાશાસ્ત્રી હતા અને પછી પેલિયો એન્થ્રોપોલોજીમાં આવ્યા.
ઓ, એટલે મેડિકલ બેકગ્રાઉન્ડ છે એમનું.
હા, અને એમણે દાયકાઓ સુધી પૂર્વ આફ્રિકામાં પેલી પ્રખ્યાત જગ્યાઓ છે ને, કુબીફોરા, ઓલ્ડુવાઈ ગોર્જ, ત્યાં જાતે ખોદકામ અને સંશોધન કર્યું છે.
વાહ, અને એમના કામમાં શું ખાસ છે, એમનો દ્રષ્ટિકોણ?
એમની ખાસિયત છે એમનો બહુ જ એમ કે સંતુલિત અને કડક વૈજ્ઞાનિક અભિગમ. ઘણા લોકો ઉત્ક્રાંતિને સરળ વાર્તા બનાવી દેવા માગે છે, પણ વુડ હંમેશા પુરાવાની મર્યાદાઓ અને જે અનિશ્ચિતતાઓ છે એના પર ભાર મૂકે છે.
એટલે કે જે નથી ખબર એ પણ સ્વીકારે છે.
બરાબર, એમને સ્પ્લિટર્સમાં ગણવામાં આવે છે, એટલે કે અશ્મિઓમાં થોડો પણ તફાવત દેખાય તો એને અલગ પ્રજાતિ તરીકે જોવાનું વલણ ધરાવે છે. આ જ વસ્તુ પેલી જાડીવાળા વૃક્ષની વાતને સમર્થન આપે છે, ખબર છે ને?
સમજાયું, વિવિધતા પર વધુ ધ્યાન. તો એમના પુસ્તકોનું મુખ્ય હેતુ શું છે?
મુખ્ય હેતુ તો સામાન્ય વાચકો અને વિદ્યાર્થીઓને માનવ ઉત્ક્રાંતિનું એક સાચું અને અપટુડેટ ચિત્ર આપવાનો છે, અને એ પણ પ્રામાણિકતાથી કહેવું કે આપણે શું જાણીએ છીએ, શું નથી જાણતા અને ક્યાં મતભેદો છે.
અને મુખ્ય વિચાર જે આપણે હમણાં જ વાત કરી, પેલું જાડીવાળું વૃક્ષ.
હા, એ જ કે માનવ ઉત્ક્રાંતિ કોઈ સીધી રેખા નથી. પૃથ્વી પર મોટાભાગના સમયે એમ કે એક કરતાં વધુ પ્રકારના માનવ પૂર્વજો સાથે રહેતા હતા.
ખરેખર એક જ સમયે?
હા, અને એમાંથી મોટાભાગની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. આપણે એટલે કે હોમોસેપિયન્સ એ વિશાળ વૃક્ષની બસ એક બચી ગયેલી નાની ડાળી છીએ.
આ તો બહુ મોટી વાત કહેવાય. એનો મતલબ કે આપણું અહીં હોવું એ કોઈ નક્કી કરેલી ઘટના નહોતી?
બિલકુલ નહીં, એ ઘણા બધા સંયોગો, પર્યાવરણીય બદલાવો, અનુકૂલોનો અને લુપ્ત થવાની ઘટનાઓનું પરિણામ છે. કોઈ ગેરંટી નહોતી કે આપણે જ બચીશું.
ચાલો તો આ રોમાંચક સફરની અંદર ઉતરીએ. લગભગ 70 લાખ વર્ષની વાત છે, નહીં?
હા, લગભગ ત્યાંથી શરૂઆત થાય છે. પુસ્તકો આપણને સૌથી પહેલા સંભવિત પૂર્વજોથી લઈને આધુનિક માનવી સુધી લઈ જાય છે. કેવી રીતે બે પગે ચાલતા થયા, ઓસ્ટ્રેલોપિથેસિન કોણ હતા, આપણી હોમો પ્રજાતિ ક્યારે આવી, મગજ ક્યારે મોટું થયું, ઓજારો, આ બધું જ.
શરૂઆત કરીએ પુરાવા અને પદ્ધતિઓથી. આપણને આ લાખો વર્ષ પહેલાની વાતો ખબર કેવી રીતે પડે છે?
મુખ્યત્વે તો અશ્મિઓથી, એટલે કે ફોસિલ્સ. પણ પહેલા તો એ સમજવું પડે કે અશ્મિ બનવું જ બહુ મોટી વાત છે, ખૂબ જ દુર્લભ ઘટના છે.
એમ કેમ?
જો કોઈ જીવ મરી જાય પછી એના અવશેષો જળવાઈ રહે, પથ્થર જેવા બની જાય, એના માટે ખાસ પરિસ્થિતિઓ જોઈએ. મોટાભાગના તો સડી જાય, બીજા પ્રાણીઓ ખાઈ જાય કે પછી તૂટી જાય. એટલે જે અશ્મિ રેકોર્ડ આપણી પાસે છે એ ખૂબ જ અધૂરો છે. એમ સમજો કે એક મોટી પઝલના થોડાક જ ટુકડા મળ્યા છે.
અને જે ટુકડા મળે એ કેટલા જૂના છે એ કેવી રીતે નક્કી થાય? ડેટિંગ મેથડ્સ?
હા, બે મુખ્ય રીતો છે. એક છે સાપેક્ષ ડેટિંગ, જેમ કે ખડકોના થર જોઈને કહી શકાય કે નીચેનો થર જૂનો, ઉપરનો નવો. એટલે એ થરમાં મળેલા અશ્મિની સાપેક્ષ ઉંમર ખબર પડે.
એટલે કે આના કરતા આ જૂનો, એમ.
બરાબર. અને બીજી છે નિરપેક્ષ ડેટિંગ, જે આપણને ચોક્કસ આંકડો આપે કે આટલા લાખ વર્ષ જૂનું. એના માટે પેલી પોટેશિયમ આર્ગોન ડેટિંગ લાખો વર્ષ માટે કે રેડિયો કાર્બન ડેટિંગ હજારો વર્ષ માટે જેવી ટેકનિક વપરાય છે.
પણ સૌથી અગત્યનું શું છે આમાં?
સંદર્ભ, એટલે કે અશ્મિ ક્યાં મળ્યું, કયા સ્તરમાં મળ્યું, એની આસપાસ બીજું શું મળ્યું અને એની ઉંમર શું નક્કી થઈ. આ બધી માહિતી વગર ખાલી હાડકાનો ટુકડો અર્થહીન છે.
સમજાયું. તો ચાલો સૌથી જૂના પુરાવા તરફ જઈએ. પ્રારંભિક હોમિનિન કોણ હતા એ?
લગભગ 60-70 લાખ વર્ષ પહેલા આફ્રિકામાં આપણને કેટલાક ખૂબ જ જૂના અશ્મિ મળ્યા છે. બહુ ઓછા છે, જેમ કે ચાડમાંથી મળેલી ખોપરી સાહિલાન્થ્રોપ્સ, કેન્યામાંથી મળેલા જાંગના હાડકા ઓરોરિન અને ઇથિયોપિયામાંથી આર્ડિપિથેકસ.
કે આ જીવો બે પગે ચાલવાની શરૂઆત કરી રહ્યા હતા અથવા ઓછામાં ઓછું વાનરો કરતા અલગ રીતે ચાલતા હતા.
એટલે કે દ્વિપગવાદ, બે પગે ચાલવું.
હા, જેમ કે ખોપરીમાં જ્યાં કરોડરજ્જુ ધોડાય છે, ફોરામેન મેગ્નમ એનું સ્થાન થોડું નીચેની તરફ છે, જે બે પગે ચાલનારાઓમાં હોય છે. અથવા જાંઘના હાડકાનો આકાર, આ બહુ જ મહત્વની વાત છે.
કેમ?
કારણ કે એનો મતલબ એ થયો કે માનવ બનવાની દિશામાં જે પહેલો મોટો ફેરફાર થયો એ બે પગે ચાલવાનું હતું. મોટું મગજ કે પથ્થરના ઓજારો તો લાખો વર્ષો પછી આવ્યા.
ઓ, આ તો ઉલટું લાગે છે. આપણે તો એમ જ માનીએ કે મોટું મગજ પહેલા આવ્યું હશે.
ના, પહેલા ચાલવાનું શરૂ થયું અને પછી લાખો વર્ષો પછી આવે છે ઓસ્ટ્રેલોપિથેસિન. આ નામ કદાચ વધુ જાણીતું છે, ખાસ કરીને પેલી લ્યુસી.
હા, લ્યુસી વિશે તો સાંભળ્યું છે. તો આ ઓસ્ટ્રેલોપિથેસિન કોણ હતા?
આ એક ખૂબ જ સફળ જૂથ હતું જે લગભગ 40 લાખ વર્ષ પહેલાથી 2 લાખ વર્ષ પહેલા સુધી આફ્રિકામાં રહ્યું. અને એમાંય પાછી ઘણી વિવિધતા હતી.
વિવિધતા એટલે?
મુખ્યત્વે બે પ્રકારના હતા. એક ગ્રેસાઇલ, એટલે કે હળવા બાંધાના, જેમાં લ્યુસી ઓસ્ટ્રેલોપિથેકસ અફરેન્સિસ આવે. અને બીજા રોબસ્ટ, એટલે કે મજબૂત બાંધાના, જેમને પેરાન્થોરપસ કહેવાય છે. એમના જડબા અને દાંત બહુ મોટા હતા.
આપણે લ્યુસી પર થોડી વધુ વાત કરીએ. એનું શું મહત્વ છે?
લ્યુસીનો મહત્વ એ છે કે એનું લગભગ 40% હાડપિંજર મળ્યું છે, જે 32 લાખ વર્ષ જૂનું છે અને એ સ્પષ્ટપણે બે પગે ચાલતી હતી. એના પેલ્વિસ અને પગના હાડકા એ સાબિત કરે છે.
પણ એનામાં બધું જ માનવ જેવું નહોતું, ખરું ને?
ના, એનું મગજ હજી વાનર જેટલું જ નાનું હતું અને એના હાથ પ્રમાણમાં લાંબા હતા. કદાચ એ ઝાડ પર પણ ચડતી હશે. આને મોઝેક ઉત્ક્રાંતિ કહેવાય.
મોઝેક ઉત્ક્રાંતિ એટલે?
એટલે કે શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા સમયે જુદી જુદી ઝડપે વિકસે છે. બધું એક સાથે અપડેટ નથી થતું. લ્યુસી બે પગે ચાલતી હતી પણ મગજ નાનું હતું.
અને પેલા રોબસ્ટવાળા પેરાન્થ્રોપસ, એ લ્યુસી જેવા જ હતા?
ના, એ થોડા અલગ હતા. એમના દાંત ખૂબ મોટા, જડબા મજબૂત અને માથા પર સ્નાયુઓને જોડવા માટે હાડકાની એક ધાર, સેગિટલ ક્રેસ્ટ હતી. કદાચ એ લોકો બહુ જ કઠણ રેસાવાળી વનસ્પતિ ખાતા હશે.
ઓ, અને એમનું શું થયું?
એ એક અલગ શાખા હતી જે આગળ ન વધી લુપ્ત થઈ ગઈ. પણ મહત્વનું એ છે કે લ્યુસી જેવા ગ્રેસાઇલ અને પેરેન્થ્રોપસ જેવા રોબસ્ટ બંને પ્રકારના હોમિનિન એક જ સમયે આફ્રિકામાં રહેતા હતા. આ ફરી પેલી વુડની ઝાડીવાળા વૃક્ષની વાતને સમર્થન આપે છે. એક જ સમયે અનેક પ્રકારના માનવ પૂર્વજો.
ખરેખર એક આખી ઝાડી જ હતી, કોઈ એક સીધી લાઈન નહીં. સારું, હવે આપણે આવીએ આપણી પોતાની પ્રજાતિ હોમો પર. એનો ઉદ્ભવ ક્યારે અને કેવી રીતે થયો?
આ પણ એક મોટો ચર્ચાનો વિષય છે. લગભગ 25 લાખ વર્ષ પહેલા આપણને હોમો હેબિલિસ, હેન્ડીમેન, એટલે કે હાથ વાપરનાર માણસના અશ્મિ મળે છે.
હેન્ડીમેન, એ નામ કેમ પડ્યું?
કારણ કે એના અશ્મિની સાથે પહેલીવાર પથ્થરના બનાવેલા ઓજારો, જેને ઓલ્ડોવન ટેકનોલોજી કહે છે, મળ્યા હતા. એટલે લુઈસ લીકી, જેમણે આ શોધ કરી, એમણે એને હોમો પ્રજાતિમાં મૂક્યા.
તો પછી વિવાદ શું છે? ઓજાર બનાવતો હતો એટલે હોમો જ કહેવાય ને?
પણ એટલું સરગ નથી. વુડ જેવા વૈજ્ઞાનિકો કહે છે કે હોમો હેબિલિસનું મગજ ઓસ્ટ્રેલોપિથેસિન કરતાં થોડું જ મોટું હતું અને એનું શરીર પણ હજી ઘણું આદિમ હતું.
એટલે
સવાલ એ છે કે શું એ ખરેખર આપણી હોમો પ્રજાતિનો સભ્ય હતો, કે પછી એ મોટો મગજ ધરાવતો અને ઓજાર વાપરતો છેલ્લો ઓસ્ટ્રેલોપિથેસિન હતો? હોમો પ્રજાતિની વ્યાખ્યા શું હોવી જોઈએ? મગજનું કદ, ઓજારો, આહાર, એ સ્પષ્ટ નથી.
ઉત્ક્રાંતિમાં આવી ચોક્કસ રેખાઓ દોરવી બહુ મુશ્કેલ છે.
બરાબર. તો પછી એક મોટો ફેરફાર, એક કહી શકાય એવો કૂદકો ક્યારે આવ્યો?
એ આવ્યો લગભગ 19 લાખ વર્ષ પહેલા હોમો ઇરેક્ટસ સાથે. કેટલાક વૈજ્ઞાનિકો આફ્રિકાના શરૂઆતના ઇરેક્ટસને હોમો એર્ગાસ્ટર કહે છે, પણ ચાલો આપણે સરળતા ખાપર ઇરેક્ટસ કહીએ.
હોમો ઇરેક્ટસ, એના વિશે શું જાણીએ છીએ?
ઘણો બધું. કેન્યામાંથી ટર્કાના બોય નામનો એક કિશોરનું લગભગ આખું હાડપિંજર મળ્યું છે. એના પરથી ખબર પડે છે કે ઇરેક્ટસનું શરીર લગભગ આપણા જેવું જ હતું. લાંબા પગ, ટૂંકા હાથ. એ લાંબુ અંતર કાપવા અને કદાચ દોડવા માટે પણ સક્ષમ હતો.
અને મગજ?
મગજ પણ નોંધપાત્ર રીતે મોટું થયું હતું. ઓસ્ટ્રેલોપિથેસિન અને હોમો હેબિલિસ કરતાં ઘણું મોટું. અને એમની ટેકનોલોજી પણ સુધરી હતી.
ઓજારોમાં શું ફેરફાર આવ્યો?
એ લોકો વધુ સારા બે બાજુ ધારવાળા ઓજારો બનાવતા હતા, જેમ કે પેલી પ્રખ્યાત એશ્યોલિયન હેન્ડ એક્સ, હાથ કુહાડી. વધુ નિયંત્રિત રીતે પથ્થર તોડતા હતા.
અને હોમો ઇરેક્ટસની સૌથી મોટી સિદ્ધિ કઈ ગણાય?
સૌથી મોટી વાત એ છે કે હોમો ઇરેક્ટસ એ પહેલો હોમિનિન હતો જે આફ્રિકાની બહાર નીકળ્યો. એના અશ્મિ છેક યુરેશિયા, જ્યોર્જિયા, ઇન્ડોનેશિયા, ચીન સુધી મળ્યા છે.
વાહ, એટલે માનવ વાર્તા હવે વૈશ્વિક બની રહી હતી.
હા, આ એક બહુ મોટો સીમાચિહ્ન હતો, માનવ ઇતિહાસના ફેલાવાની શરૂઆત.
આ ખરેખર અદ્ભુત છે. હવે આપણે છેલ્લા તબક્કામાં આવીએ, આધુનિક માનવો અને એમના સમકાલીન બીજા માનવ જૂથો.
હા, છેલ્લા લગભગ 5 લાખ વર્ષોનો સમયગાળો. આ સમયમાં ચિત્ર વધુ જટિલ બને છે. યુરોપ અને પશ્ચિમ એશિયામાં એક ખૂબ જ જાણીતું જૂથ વિકસ્યું, નિયન્ડરથલ્સ, હોમો નિયન્ડરથલેન્સિસ.
નિયન્ડરથલ્સ, એમના વિશે ઘણી ખોટી માન્યતાઓ છે ને, પેલું ગુફા માનવવાળું.
બરાબર. બુડખાસ કહે છે કે એ છબી ભૂલ ભરેલી છે. નિયન્ડરથલ્સ બુદ્ધિશાળી હતા. એમનું શરીર ઠંડા વાતાવરણ માટે અનુકૂળ હતું. એમનું મગજ આપણા જેટલું કે ક્યારેક આપણાથી મોટું પણ હતું.
સાચે? અને તેઓ શું કરતા હતા?
તેઓ સુધારેલા પથ્થરના ઓજારો વાપરતા હતા, માઉસ્ટેરિયન ટેકનોલોજી. આગ પર નિયંત્રણ રાખતા હતા, શિકાર કરતા હતા અને કદાચ મૃતકોને દફનાવતા પણ હતા. એ ખૂબ જ સફળ માનવ જૂથ હતું.
એમના સિવાય બીજા કોઈ જૂથો હતા?
હા, એશિયામાંથી આપણને ડેનિસોવન્સના પુરાવા મળ્યા છે, મુખ્યત્વે તો ડીએનએ દ્વારા. અને કદાચ આ બધાના નિયન્ડરથલ્સ, ડેનિસોવન્સ અને આપણા હોમોસેપિયન્સ એક સામાન્ય પૂર્વજ હતા, જેને હોમો હાઇડલબર્ગેન્સિસ કહેવાય છે. ફરી પાછી પેલી ઝાડીની ડાળીઓ.
અને આ બધા વચ્ચે આપણે હોમોસેપિયન્સ ક્યાંથી અને ક્યારે આવ્યા?
પુરાવા બહુ સ્પષ્ટ છે કે આપણો ઉદ્ભવ આફ્રિકામાં થયો. સૌથી જૂના હોમોસેપિયન્સના અશ્મિ આફ્રિકામાંથી મળ્યા છે, જે લગભગ 2 થી 3 લાખ વર્ષ જૂના છે.
એટલે આઉટ ઓફ આફ્રિકા થિયરી સાચી છે?
હા, મોટાભાગના વૈજ્ઞાનિકો હવે એવું માને છે. આનુવંશિક પુરાવા પણ એ જ કહે છે. આજે આફ્રિકા બહાર જેટલા પણ મનુષ્યો છે, એ બધા લગભગ 60,000 વર્ષ પહેલાં આફ્રિકા છોડીને ગયેલા એક નાના સમૂહના વંશજો છે.
તો પછી નિયન્ડરથલ્સ અને ડેનિસોવેન્સનું શું થયું? શું આપણે એમને ખતમ કરી દીધા?
એ સીધી રીતે કહેવું મુશ્કેલ છે. કદાચ આપણે વધુ સફળ રહ્યા, સ્પર્ધામાં આગળ નીકળી ગયા. પણ તાજેતરના ડીએનએ સંશોધનોએ એક રસપ્રદ વાત બહાર પાડી છે.
શું?
કે આપણા પૂર્વજોએ, એટલે કે હોમોસેપિયન્સ, એ નિયન્ડરથલ્સ અને ડેનિસોવન સાથે ક્યારેક ક્યારેક આંતરપ્રજનન પણ કર્યું હતું.
ખરેખર? એટલે આપણામાં એમના જીન્સ છે?
હા, મોટાભાગના બિન આફ્રિકન લોકોના ડીએનએમાં આજે પણ 1-2% નિયન્ડરથલ ડીએનએ અને કેટલાક એશિયન લોકોમાં ડેનિસોવન ડીએનએના અંશ જોવા મળે છે. એટલે આપણે સંપૂર્ણપણે અલગ નહોતા, થોડું મિશ્રણ થયું છે.
આ તો અકલ્પનીય છે. આખી વાર્તા કેટલી જટિલ અને એમ કહીએ કે વળાંકોવાળી છે. કોઈ સીધી રેખા તો છે જ નહીં.
બિલકુલ. અને એટલે જ બર્નાર્ડ વુડના કામમાંથી જે મુખ્ય સંદેશાઓ મળે છે એ સમજવા જરૂરી છે.
હા, ચાલો એ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીએ. પહેલો સંદેશ તો એ જ થયો કે ઉત્ક્રાંતિ નિસરણી નથી પણ ઝાડી છે.
બરાબર. મોટાભાગના માનવ ઇતિહાસ દરમિયાન પૃથ્વી પર 1 કરતા વધુ માનવ પ્રજાતિઓ હતી. આપણે એકલા બચી રહ્યા એ એક અપવાદ છે, નિયમ નથી. કદાચ આ આપણને જીવનમાં પણ શીખવે છે કે સફળતાના ઘણા રસ્તા હોઈ શકે છે, કોઈ એક જ સાચો રસ્તો નથી હોતો.
બીજો મુદ્દો, આફ્રિકાનું મહત્વ. આપણી આખી વાર્તાનું કેન્દ્રબિંદુ આફ્રિકા છે.
હા, દ્વીપકવાદની શરૂઆતથી લઈને હોમો સેપિયન્સના ઉદ્ભવ સુધી બધી મુખ્ય ઘટનાઓ આફ્રિકામાં જ બની. આ આપણી સહિયારી ઉત્પત્તિ યાદ અપાવે છે. આપણે બધા મૂળભૂત રીતે આફ્રિકન છીએ.
ત્રીજો મુદ્દો, જીવવિજ્ઞાન અને સંસ્કૃતિનો સંબંધ. ઓજારો બનાવવા જેવી વસ્તુઓ.
હા, એ બહુ મહત્વનું છે. ઓજારો બનાવવાની ક્ષમતા જેવી સાંસ્કૃતિક શોધોએ કદાચ આપણા શારીરિક વિકાસને, જેમ કે હાથ અને મગજના વિકાસને પ્રભાવિત કર્યો, અને બદલામાં શારીરિક ફેરફારોએ નવી સાંસ્કૃતિક ક્ષમતાઓ, જેમ કે વધુ સારો શિકાર, વધુ જટિલ સમાજ, કદાચ ભાષા, એ બધું શક્ય બનાવ્યું. આ એકબીજા સાથે જોડાયેલું છે.
જેમ આજે ટેકનોલોજી આપણા જીવન અને સમાજને બદલી રહી છે, એવું જ કંઈક.
બરાબર. અને ચોથો મુદ્દો, પર્યાવરણની ભૂમિકા. આબોહવાના ફેરફારોએ આપણા પૂર્વજોને સતત પડકારો આપ્યા અને તેમને અનુકૂલન સાધવા માટે મજબૂર કર્યા.
અને પાંચમો મુદ્દો, જે વુડ વારંવાર કહે છે, પુરાવાની મર્યાદા.
હા, આપણું જ્ઞાન અધૂરું છે, અસ્મી રેકોર્ડ ગેપથી ભરેલો છે. નવી શોધો આપણી સમજને બદલી શકે છે, એટલે વિજ્ઞાનમાં હંમેશા એક નમ્રતા અને અનિશ્ચિતતાનો સ્વીકાર જરૂરી છે. આપણે બધું જ નથી જાણતા.
બર્નાર્ડ વુડના પુસ્તકોમાં આવા ઘણા વિચારો છે જે ખરેખર વિચારતા કરી દે.
હા, જેમ કે એક સરસ વિચાર છે, માનવ અશ્મિનો રેકોર્ડ એ એક અધૂરી પઝલ જેવો છે જેના મોટાભાગના ટુકડાઓ ગુમ છે અને આપણને ખાતરીપૂર્વક ખબર નથી કે અંતિમ ચિત્ર કેવું હશે.
આ વિજ્ઞાનની પ્રકૃતિ સમજાવે છે.
અને પેલું બે પગે ચાલવાવાળું, બે પગે ચાલવું એ કોઈ એક ક્ષણની ઘટના નહોતી, પણ લાખો વર્ષોની પ્રક્રિયા હતી જેમાં જુદી જુદી પ્રજાતિઓએ આ પડકારનો સામનો જુદી જુદી રીતે કર્યો.
ઉત્ક્રાંતિ કેવી રીતે પ્રયોગો કરે છે એ દર્શાવે છે.
અને આ વિચાર તો બહુ ગહન છે. આપણે ઉત્ક્રાંતિનું અંતિમ લક્ષ્ય નથી, ફક્ત તેનું એક પરિણામ છીએ. અસાધારણ પણ અનિવાર્ય નહીં.
આપણું અસ્તિત્વ કેટલું આકસ્મિક છે એનો અહેસાસ કરાવે છે.
અને સંશોધન માટે આપણી વાર્તા હાડકા, પથ્થરો અને જનીનોમાં લખાયેલી છે, અને સાચી સમજ માટે ત્રણેયને સાથે વાંચવા પડે છે.
એટલે કે અલગ અલગ પુરાવાને જોડવાનું મહત્વ.
અને છેલ્લે, જે આપણી એકતા દર્શાવે છે, આજે પૃથ્વી પરનો દરેક મનુષ્ય 2 લાખ વર્ષ પહેલા આફ્રિકામાં રહેતા સહિયારા પૂર્વજો ધરાવે છે. આપણે સૌ એક વિશાળ આફ્રિકન પરિવાર છીએ.
આ બધા વિચારો ખરેખર પ્રભાવશાળી છે, પણ આ બધી માહિતીનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ, શું શીખવા મળે છે આમાંથી?
ઘણું બધું. પહેલું તો, આપણી સહિયારી આફ્રિકન ઉત્પત્તિ અને જૈવિક સમાનતાની સમજ આપણને જાતિવાદ અને પૂર્વગ્રહો સામે લડવામાં મદદ કરી શકે છે. આપણે બધા મૂળભૂત રીતે એક જ છીએ.
સાચી વાત. બીજું, પર્યાવરણ વિશે શું?
ભૂતકાળમાં પર્યાવરણીય ફેરફારોએ કેવી રીતે માનવ પ્રજાતિના ઉદ્ભવ અને લુપ્ત થવામાં ભાગ ભજવ્યો, એ સમજવું આપણને આજના પર્યાવરણીય સંકટ પ્રત્યે વધુ જાગૃત અને ગંભીર બનાવી શકે છે. અનુકૂલન કેટલું જરૂરી છે એ સમજાય છે.
અને પેલી વૈજ્ઞાનિક પદ્ધતિ અને અનિશ્ચિતતાની વાત,
એ આપણને વિવેચનાત્મક વિચારસરણી શીખવે છે. વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, પુરાવાનું અર્થઘટન કેવી રીતે થાય છે, ક્યાં અનિશ્ચિતતા છે, આ સમજ આપણને કોઈપણ માહિતી, ખાસ કરીને આજના સોશિયલ મીડિયાના યુગમાં, ચકાસીને સ્વીકારતા શીખવે છે.
અને છેલ્લે, કદાચ એક અંગત સ્તરે.
હા, આપણું અસ્તિત્વ કેટલું અણધાર્યું અને કિંમતી છે એ જાણવું જીવન પ્રત્યે કૃતજ્ઞતા અને આશ્ચર્યની ભાવના જગાડે છે. અને આપણી ઉત્ક્રાંતિ આપણા આજના સ્વાસ્થ્ય, જેમ કે આપણને કેવો ખોરાક જોઈએ, કેટલી શારીરિક પ્રવૃત્તિ જોઈએ, એ સમજવામાં પણ મદદ કરે છે.
આખી ચર્ચા પછી જો મને પૂછો કે સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ, તો એ પેલી ઝાડીની કલ્પના છે. એ વિચાર કે મોટાભાગના સમયે આપણે એકલા નહોતા, પૃથ્વી પર બીજા માનવ પ્રકારો પણ હતા, એ કલ્પના જ રોમાંચક છે.
અને મને પેલી વાત બહુ અસર કરી ગઈ કે બે પગે ચાલવું એ મગજના વિકાસ કરતા પહેલા આવ્યું. એ ખરેખર આપણા માર્ગનું પહેલું અને કદાચ સૌથી મહત્વનું પગલું હતું. અને હા, આપણું અહીં હોવું એ કેટલું બધું નસીબ અને સંજોગો પર આધારિત છે એ વાત ખરેખર નમ્ર બનાવે છે.
તો સારાંશમાં કહીએ તો, બર્નાર્ડ વુડનું કામ આપણને શીખવે છે કે માનવ ઉત્ક્રાંતિની વાર્તા કોઈ સરળ સીધી ફિલ્મ નથી. એ એક જટિલ, અનેક પાત્રો અને વળાંકોવાળી અને ઘણીવાર અણધારી ઘટનાઓથી ભરેલી ગાથા છે.
અને એને સમજવા માટે આપણને અલગ અલગ પુરાવા, હાડકા, પથ્થરો, જનીનો બધાને સાથે રાખીને જોવા પડે છે. અને એ પણ સ્વીકારવું પડે છે કે આપણે હજી બધું જાણતા નથી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.